أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. حاضرین مجلس، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. آج ہوں ہمراہ جے تمنے لیکچر پیش کری رہی چھو تے ماہ سفر نا چھلا چھلی تاریخے ہوں ٹوک آپی ہتی અને હું તમારી સમક્ષ રજૂ કરું છું. અને પછી નેક્સ્ટ વીક આપણે સુરતુલ જાસિયાનું જે છેલ્લું પાઠ છે તે પૂરું કરશું ઇન્શાઅલ્લાહ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લદીના યુન્ફિકુના ફિસ્સરાઈ વદ્દરાઈ વલકાઝિમીનલ ગૈઝ વલઆફીના અનિન્નાસ વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન. સૂરતુલ આલ ઇમરાનની વર્સ 134માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા મુત્તકીની ત્રણ સિફતોનું બયાન કરે છે કે આ એ લોકો છે કે જ્યારે ખુશ હોય કે તકલીફમાં હોય તેઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની રાહમાં ખર્ચે છે, પોતાના ગુસ્સાને કંટ્રોલમાં રાખે છે અને લોકોને માફ કરે છે. અલ્લાહ તેઓને ઘણો જ ચાહે છે. ત્રણ ક્વોલિટીઝની વાત થાય છે. સુખ હોય કે દુઃખ હોય કે તકલીફ હોય તેઓ અલ્લાહની રાહમાં ખર્ચે છે. અલ્લાહએ જે જે નેમતો આપી છે, દોલત, ઇલ્મ, તાકાત, પાવર, ટાઈમ, કોઈ એવી ખૂબી નથી જોતા કે વખત સારા છે કે ખરાબ, જેટલું બની શકે તેટલું ખર્ચી નાખે છે, ગુસ્સાને કાબૂમાં રાખે છે અને લોકોને માફ કરે છે. આ બે સિફતોને અમલમાં મૂકવું ઘણું જ અઘરું છે. આજે આપણે થોડુંક એના ઉપર ડિસ્કસ કરશું. અલ્લાહ ઇન્સાનને જ્યારે પેદા કરે છે તો તેમાં બધી ક્વોલિટીઝ, ઇમોશન્સ અને ઇન્સ્ટિંક્ટ્સ નાખે છે. આ સિફતોમાં અમુક સારી ક્વોલિટીઝ હોય છે, દાખલા તરીકે હકને સમજવું અને લોકોને તે તરફ દોરવું, પ્યાર છે, મોહબ્બત, દયા, હ્યુમિલિટી વગેરે. આ બધી પોઝિટિવ ક્વોલિટીઝ છે. આમાં અમુક નેગેટિવ ક્વોલિટીઝ પણ છે. ફોર એક્ઝામ્પલ, નફરત છે, લાલચ છે, ગુસ્સો કરવો, લોકોને નીચા પાડવું, તેઓની મશ્કરી કરવી વગેરે. આપણે ગુસ્સાને ડિસ્કસ કરીએ તે પહેલાં ઇમામ ખુમૈની રઝિયલ્લાહુ અન્હુ તેની કિતાબ 40 અહાદીસમાં લખે છે કે આ પાવર ઓફ એંગર, એટલે ગુસ્સે થવું, અલ્લાહ તરફથી એક મોટી નિયામત છે કે જેના થકી અલ્લાહના નેક બંદાઓ આ દુનિયામાં કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝને ફોલો કરી શકે છે, જેના થકી ઇન્સાન પોતે અને પોતાના કુટુંબને સેફ રાખી શકે છે. establishment of social order અને civic life power of anger થકી થાય છે. જો જાનવરોમાં ગુસ્સો ન હોત તો તે પોતાને બચાવી ન શકત. જો ઇન્સાનમાં ન હોત તો તે મોટા અચીવમેન્ટ્સ ન કરી શક્યો હોત. તે ઇન્સાનમાં એક જાતની નબળાઈ હોત કે જેના થકી તેનામાં ડર, ટિમિડિટી, નબળાઈ, સબર, આળસ એ બધું આવી જાય છે. લોકોના અપમાનને તે શખ્સ તથા તેનું કુટુંબને સહન કરવું પડે છે કારણ કે તેનામાં એટલી હિંમત નથી હોતી. અલ્લાહ સુબહાનો વ તઆલાએ આ ગુસ્સાની તાકાત ઇન્સાનને આપી છે કે જેથી તે આ દુનિયા અને આખરાને કમાવી શકે છે, ઘણી વખતે તે પોતાના કુટુંબને બચાવી શકે છે. પણ ગુસ્સો એ છે કે જે આપણા ઈમાનને ખાઈ જાય છે, જેવી રીતે સૂકી લાકડી આગને બાળી નાખે છે, ગુસ્સાને કંટ્રોલ કરવો ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. ગુસ્સો છે તે કુદરતી છે. રસૂલની હદીસ છે કે જ્યારે તમારા મગજમાં ગુસ્સો આવે તો જો તમે બેઠા હો તો ઊભા થઈ જાઓ, અથવા તો એ જગ્યાથી હટી જાઓ, અલ્લાહનો ઝિકર શરૂ કરો, બીજા કોઈ કામમાં મશગુલ થઈ જાઓ કે તમે તે વાતને ભૂલી જાઓ. ગુસ્સો કરવો અને નશો કરવો બંને બરાબર છે, બંનેમાં ઇન્સાન ભાન ભૂલી જાય છે, આપણી અક્કલ કામ નથી કરતી. ગુસ્સો કર્યા પછી આપણી અંદર એક જાતનું ડિપ્રેશન આવે છે, વર્થલેસનેસ આવે છે, ઇન્સાન પસ્તાય છે કે હું આ શું કરી નાખ્યો, માઇન્ડ ઉપરથી કંટ્રોલ ચાલ્યું જાય છે. અને ગુસ્સામાં આપણે આપણી જબાન ઉપર એવા શબ્દો લઈ આવીએ છીએ કે સામાવાળાના દિલ ઉપર ચોટ લાગે છે. એક છોકરો હોય છે કે એને વાત વાતમાં ગુસ્સો આવતો હોય છે, નાનો હતો હજી, તો એને બાપને એને એમ થાય છે કે આ છોકરાને હું કેવી રીતે શીખવાડું કે ગુસ્સો ન થાય. તો એનો બાપ એક આઈડિયા લે છે, એ થોડીક ખીલીઓ લઈ આવે છે અને એક હથોડી હોય છે. એ છોકરાને કહે છે કે જો આ થોડીક ઓલી ખીલીઓ છે નેઇલ્સ અને આ હથોડી છે, જ્યારે જ્યારે તને ગુસ્સો આવે ને તો આપણા ઘરની પછવાડે એક લાકડાની ફેન્સ છે, ત્યાં જઈને તું જે જ્યારે ગુસ્સો આવે એટલે એક ખીલી ત્યાં જઈને મારી આવજે. છોકરાને સ્ટાર્ટિંગમાં રમત લાગી. પહેલા દિવસે એને 10 વખત ગુસ્સો આવ્યો તો એ 10 વખત ત્યાં ફેન્સ પાસે જઈ અને 10 ખીલીઓ મારે છે. પછી બીજા દિવસે જ્યારે ગુસ્સો આવતો હોય છે તો એને એમ થાય છે કે હું ગુસ્સો કરું છું તો વળી પાછું મને ત્યાં પ્રોમિસ પ્રમાણે જાવું ખપશે ફેન્સ પાસે ખીલીઓ મારવા, તો એ ગુસ્સાને થોડો કંટ્રોલ કરી નાખે છે. તો બીજા દિવસે એને કંઈક 7 કે 8 વખત ગુસ્સો આવે છે, એક ખીલીઓ મારી આવે છે. ત્રીજો દિવસ થાય છે તો એનાથી ઓછું કરે છે, કેમ કે એને હવે તકલીફ લાગતી હોય છે ત્યાં બારે જઈ અને ખીલીઓને મારવું. એમ કરતાં કરતાં 8-10 દિવસ પસાર થઈ જાય છે તો એનો ગુસ્સો બિલકુલ ચાલ્યો જાય છે. એનો બાપને કહે છે કે જો હવે મને ગુસ્સો નથી આવતો. હવે એનો બાપ એને લઈ જાય છે ત્યાં ફેન્સ પાસે અને એક પ્લાયર લે છે અને છોકરાને કહે છે કે જો આ પ્લાયરથી તું એક એક ખીલીને બહાર કાઢ. છોકરો સમજતો નથી પણ એનો બાપનો હુકમ હોય છે તો એ પ્લાયરથી એક એક ખીલીને કાઢે છે. તો જ્યારે એ ખીલીઓ કાઢે છે તો જોઈ છે કે એ ફેન્સ હતું જે લાકડા એમાં ખાડા થઈ ગયા હોય છે. તો એનો બાપ એને સમજાવે છે કે જો તું જેટલી ખીલીઓ માર્યો એટલી વખત તું ગુસ્સે થયો, અને જ્યારે ઇન્સાન કોઈના ઉપર ગુસ્સે થાય છે તો સામેવાળાના દિલ ઉપર એક ચોટ લાગે છે, જેવી રીતે આ કેમ એક ખીલીથી એક ખાડો પડી જાય છે, એવી જ રીતે એ સામેવાળાના માણસ ઉપર જેના ઉપર આપણે ગુસ્સો કર્યા હોય છે એના દિલમાં આ એક ચોટ લાગી જાય છે. એક વખત એક સહાબી આવે છે રસૂલ પાસે અને કહે છે કે મને દુનિયા અને આખેરા બંને જોઈએ છે, તમે મને એક જ કામ બતાવો. તો રસૂલ જવાબ આપે છે ગુસ્સે નહીં થા. પછી પૂછે છે કે મને અલ્લાહના ગઝબથી બચવું છે. તો રસૂલ એ જ જવાબ આપે છે કે તું ગુસ્સે નહીં થા. પછી કહે છે યા રસૂલ અલ્લાહ મને એક સારું કામ કરવું છે. તો ફરી રસૂલ એ જ જવાબ આપે છે કે તું ગુસ્સે નહીં થા. હવે આપણે જોઈએ કે આપણને ગુસ્સો કેમ આવે છે. એક કારણ છે કે આપણે અમુક વસ્તુઓ કે જે આપણા પાસ્ટ એટલે પહેલાંના વર્ષોમાં આપણા પાસ્ટમાં એ બનાવ બની ગયો હોય અને જ્યારે અમુક લોકો આપણને હર્ટ કર્યા હોય અને આપણે આપણા દિલને ધક્કો પહોંચ્યો હોય તો એ એ જે હર્ટ છે ને એ આપણે જલ્દીથી કાઢી નથી શકતા. અને પછી આપણામાં જે એના થકી જે ગુસ્સો રહી જાય છે એ આપણે હમણાંની જિંદગીમાં પણ એ જ આપણે યાદ આવે છે ને આપણે એના થકી ગુસ્સો આવે છે. અને ગુસ્સો એવી વસ્તુ છે કે આપણા મગજને આપણું જે વિચાર કરવાની શક્તિ છે એને એ ટેક ઓવર કરી નાખે છે. જ્યારે આપણે લોકોને માફ કરીએ છીએ તો આપણે આપણી જાતને ઇન્સાફ આપે છે અને આપણે પોતે આપણી જાતને આઝાદ કરીએ છીએ. આપણે ખોટું આપણો ટાઈમ અને એનર્જી ન બગાડીએ એ વસ્તુઓ પર કે જે પહેલાં થઈ હતી, પાસ્ટમાં થઈ હતી, કે કોઈ આપણને કોઈ હર્ટ કર્યું હોય. તો આપણે હવે પણ જો તમને કોઈ પણ માણસ તમને જોરથી કહી જાય તો સ્વાભાવિક છે કે આપણે જરાક આમ આંચકો આવે છે પણ થોડીક મિનિટ માટે, અને પછી તમે લેટ ગો કરી નાખો એને. આપણે ઘરમાં કચરા રાખીએ છીએ આપણે તો ફેંકી જ દઈએ છીએ, એવી જ રીતે આ ગુસ્સાને કાઢી અને ફેંકી જ નાખો. આપણે હિસ્ટ્રી તરફ નજર કરશું તો ઇમામ અલી અલૈહિસ્સલામ એક નામી પહેલવાન અમ્ર બિન અબ્દવદના મુકાબલામાં આવે છે કે જેનાથી લોકો બહુ જ ડરતા હોય છે. પણ જ્યારે ઇમામ એને કંટ્રોલમાં એને એના મુકાબલામાં આવે છે તો એ ઇમામની સામે બેઅદબી કરે છે અને ઇમામને ઉશ્કેરાવે છે. તો ઇમામ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરે છે અને તેની છાતી ઉપરથી ત્યારે ઉતરી જાય છે. હવે આપણે જોઈએ કે આપણે ગુસ્સો શા માટે આવે છે. ગુસ્સો આપણે એટલે આવે છે કે આપણે બહુ જ સેન્સિટિવ છે અને નાની નાની બાબતોને આપણે એટલું બધું ઇમ્પોર્ટન્સ આપી દીધા છે. દાખલા તરીકે કોઈ તમને જોતું હોય, એ એના ખ્યાલોમાં હોય પણ તમને એમ લાગે કે કેમ મારી સામે આવી રીતે જોઈ છે, અથવા તો તમને એમ થશે કેમ કોઈ મારું જ નથી માનતા. તો અલ્લાહ પાસે દુઆ કરો, કારણ કે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે શૈતાન મગજ ઉપર સવાર થઈ જાય છે. જો આપણા ગુસ્સાથી કોઈની લાગણીને દુઃખ પહોંચે તો અલ્લાહના ગઝબને આપણે નહીં સહન કરી શકીએ. ઘણી વખતે ભૂલથી આપણી આયા કંઈક ભૂલ કરી નાખે અથવા તો મોડી આવે તો આપણો ગુસ્સો આસમાન ઉપર ચડી જાય છે. હવે આ મુત્તકીની બીજી સિફત છે વઆફીના અનિનાસ, લોકોને માફ કરે છે. માફી શું છે? માફી એટલે કોઈ ઇન્સાનની ભૂલ કે ગુનો એને ભૂલથી કે જાણી જોઈને કર્યું હોય તેને નજરઅંદાજ કરવું, એને બરદાશ્ત કરવું. દાખલા તરીકે તેના શબ્દોથી તમારું દિલ દુખાયું હોય કે તમારા માલની ચોરી કરી હોય કે તમને છેતરી ગયો હોય, તો આપણે અલ્લાહની માફી તરફ નજર કરીએ. અલ્લાહ કે જે ગફાર છે તે બધાને માફ કરશે જેઓ તેના પાસે માફી માંગશે. હદીસુલ કુદ્સીમાં અલ્લાહ ફરમાવે છે કે આસમાનમાં જેટલા ક્લાઉડ્સ છે એટલા પણ જો તમારા ગુનાહ હોય પણ જો તમે મને માંગો તો હું તમને માફ કરીશ, મારી પાસે ઇસ્તગફાર કરો, તૌબા કરો, હું તમને માફ કરીશ. આપણે જે આયત ડિસ્કસ કરીએ છીએ તેની પહેલાંની આયત 134 સુરતુલ આલે ઇમરાનમાં અલ્લાહ કહે છે વસારિઉ إلى مغفرة من ربكم وجنة أرضها السماوات والأرض أعدت للمتقين. માફી આપવામાં અને માંગવામાં જલ્દી કરો, તમારા રબ પાસેથી માફી માંગી લ્યો. અલ્લાહે તેના અજરમાં જન્નત રાખી છે કે જેની પહોળાઈ આખી દુનિયા અને આસમાન જેટલી છે. આ જન્નત ખાસ મુત્તકી માટે બનાવવામાં આવી છે. ઇન્સાનની માફી, આપણે અલ્લાહની માફીની આશા કેમ રાખી શકશું જ્યાં સુધી આપણે આપણી આજુબાજુના લોકોને માફ નહીં કરીએ? પહેલાં તો આપણા ઘરના લોકો, સ્વાભાવિક છે કે વિચારો આપસમાં ટકરાય. દેરાની જેઠાણી હોય કે નણંદ ભાભી હોય, સાસુ વહુ હોય, હસબન્ડ વાઈફ હોય, જો આપસમાં આપણે માફ કરી નાખીએ તો તે ઘરમાં લોકોના દિલોમાં સુકૂન આવી જશે અને એ ઘરમાં અલ્લાહની રહેમતની બારિશ બરસશે. એવી જ રીતે આપણે જુદી જુદી કમિટીમાં કામ કરતા હોઈએ છીએ. બધાની મેન્ટાલિટી, વિચાર કરવાની રીત અલગ અલગ હોય છે. બધા જુદા જુદા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે, તો જરૂર આપણા વિચારો તો ટકરાશે જ. રિસર્ચર્સ કહે છે કે જો આપણે કોઈને માફ કરી નાખીએ છીએ તો આપણા દિલ ઉપર એક ભાર ઓછો થઈ જાય છે. સાયકોલોજીકલી અંદરથી આપણે ખુશી મળે છે. અમુક લોકો આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક સલવાતુલ્લાહ અલેહી પાસે આવે છે અને કહે છે, યબ્ન રસૂલિલ્લાહ, અમે માફ તો કરી રાખીએ છીએ પણ અમે એ વાતને ભૂલી નથી શકતા. તો ઇમામ જવાબ આપે છે કે તમે તેની માટે દુઆએ ખેર કરો, શબની નમાઝમાં એને યાદ કરો. માલિકે અશ્તરનો તો એક્ઝામ્પલ તમને ખબર હશે. ઇમામ અલી અલીસ્લામનું ઝાહેરી ખિલાફતનો જમાનો હતો. માલિકે અશ્તર કુફાના ગવર્નર હતા અને એક બહાદુર અને બાહોશ ઇન્સાન હતા. લોકો તેના નામથી ડરતા હતા. એક વખત એ કુફાની ગલીમાંથી પસાર થાય છે તો એક કાવા સેલર હોય છે, જે કાવા વેચતો માણસોને વેચતો હોય છે, તો એ એના કપ્સ બધા ધોઈ, ડર્ટી કપ્સ હોય છે એ ધોઈ અને એનું ગંદુ પાણી રસ્તા ઉપર ફેંકતો હોય છે. અને એ જ્યારે ફેંકતો હોય છે ત્યારે જ માલિકે અશ્તરનું ત્યાંથી પસાર થવું. માલિક એક મિનિટ માટે જરાક સ્ટોપ થઈ જાય છે અને પછી તરત જ આગળ વધી જાય છે અને મસ્જિદમાં દાખલ થઈ જાય છે. આ કાવા સેલર ની બાજુમાં જે બીજા લોકો હતા તે એને કહે છે કે તું, તને ખબર છે કે તું આ ગંદુ પાણી કેના ઉપર ફેંક્યો? તો એ તો એટલો ડરી જાય છે કે તરત જ બધું મૂકીને ભાગે છે. તો જોઈ છે કે માલિક તો મસ્જિદમાં દાખલ થઈ ગયા હોય છે. તો ઓલો કાવા સેલર માલિકે અશ્તરને કહે છે કે તમે મને માફ કરો. તો માલિક એને જવાબ આપે છે કે હું એના માટે જ આ મસ્જિદમાં દાખલ થયો કે હું બે રકાત નમાઝ પઢી અને હું તારા માટે દુઆ કર્યો કે અલ્લાહ તને માફ કરી નાખે અને હું પણ તને માફ કરી નાખું છું. ઇમામ ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામ તેની એક દુઆમાં કહે છે, વસદ્દિદની લી અન ઓઆરિઝા મન ઘશ્યની બિન નુસહી વ અજ્ઝિયા મન હજરની બિરી. યા અલ્લાહ, તું મને તૌફીક આપ કે જે લોકો મારી સાથે બેવફાઈ ઇનસિન્સિયારિટી કરે છે તેની સાથે હું ખુલુસથી બિહેવ કરું અને હું મારી સાથે જે મારી સાથે દગો રમે તેને હું માફ કરું અને તું પણ એને માફ કરી નાખ અને તેની માટે તું ખેર કરજે. જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણી તૌબાને કબૂલ કરે છે તો અલ્લાહ કોઈ નામ નિશાન એ વસ્તુનું રાખતો જ નથી. આપણે જોઈએ અલ્લાહ આપણને કેવી રીતે માફ કરે છે. જ્યારે આપણે કોઈ ગુનાહ કરીએ છીએ તો આપણા ચાર શાહિદ હોય છે. એક તો જમીન કે જ્યાં આપણે ઊભા રહી અને એક ગુનો કર્યા હોય, બીજું આપણા શરીરના ભાગો કે જે હાથ હોય કે પગ હોય કે જબાન હોય એનાથી આપણે ગુનો કર્યા હોય, ત્રીજું છે કિરામુલ કાતિબીન, કે જે આપણા બંને ખંભા ઉપર રેકોર્ડ રાખે છે. અને ચોથું આપણું પોતાનું આમાલ નામું, જે કયામતના દિવસે આપવામાં આવશે. અલ્લાહ તે જમીનને અને શરીરના ભાગોને હુકમ કરે છે કે તેના લિસ્ટમાંથી આ ગુનાને ભૂસાડી નાખે. કિરામુલ કાતિબીનને હુકમ થાય છે કે તેના લિસ્ટમાંથી પણ આ ગુનાને ભૂસાડી નાખે. અને છેલ્લે જે મેઇન રજિસ્ટર હોય છે અલ્લાહ પાસે, તેમાંથી તે ગુનાને કાઢી નાખવામાં આવશે. અઝાના દિવસો પૂરા થયા, ઇમામનું ચહેલું પણ પસાર થઈ ગયું. મને ખબર નથી કે આ હક અને બાતિલની લડાઈમાં હું ક્યાં ઊભી છું. એક વખત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક મુસલમાન કે જે શિયા હોવાનો દાવો કરતો હતો, તેને કહે છે, અમારા શિયાના દિલોમાં અલ્લાહનો ખોફ છે. એ લોકોના કલ્બમાં કોઈ જાતની ખરાબી, કરપ્શન કે ડિસેપ્શન નહીં હોય, અને કોઈ જૂઠું ક્લેમ નહીં કરે કે કયામતના દિવસે જૂઠાઓની સાથે ઉઠાડવામાં આવશે નહીં, કારણ કે એ લોકો બહુ જ દિલના ચોખ્ખા હોય છે. અને તેના જે આમાલ છે તેઓ ફક્ત અલ્લાહની ખુશી માટે જ કરે છે. તો હું મારી જાતને પૂછું છું કે શું હું ખરા અર્થમાં શિયા છું? ગયા વર્ષના મુહર્રમથી કરી અને આ વર્ષના મુહર્રમમાં મારું કાંઈ ચેન્જ આવ્યું મારી અંદર? જો આપણામાં કોઈ ચેન્જ ન આવ્યું તો આ અઝાદારી ફક્ત એક એન્યુઅલ ઇવેન્ટ જ બની જશે. દર વર્ષે અઝાના દિવસો પછી આપણા નફ્સની ખરાબીઓ તરફ નજર કરીએ. અને ઇમામ હુસૈન અલ ઇસ્લામના નામે એક બે એવી સિફતોને હંમેશની માટે દૂર કરીએ તો આ કોમ કેટલી સ્ટ્રોંગ બની જશે. આપણે આપણા બચ્ચાઓ માટે એક એક્સલન્ટ લેગસી રાખશું. ધેન આ અઝાય હુસૈન છે વિલ બી પાર એક્સલન્સ. આજે આપણે નક્કી જ કરીએ કે આપણે જેટલું બની શકે તેટલું લોકોને માફ કરી નાખે અને આપણા સ્વભાવમાં ગુસ્સો ન રાખે. કરબલામાં આપણે જોશું તો ચાર જાતના લોકો હતા, ચાર જાતના રોલ્સ હતા. એક હતું યઝિદિયત, કે જે લોકો ઓપ્રેસિવ હતા અને ટિરેનિકલ હતા. બીજા હતા કુફિયન્સ. આ કુફિયન્સ કોણ હતા? કે જે લોકો હિપોક્રિટિકલ હતા, અને એ લોકોના આંખમાં ખોટા આંસુ હતા, એક લિપ સર્વિસ હતી. ત્રીજા હતા અસ્હાબ હુસૈન, જે ઘણા જ સાબિર હતા. એ લોકોમાં ઘણું જ પર્સિવિયરન્સ હતું, ઘણું જ બરદાશ્ત કરવાની શક્તિ હતી, અને ઘણા જ મક્કમ હતા. અને ચોથો રોલ હતો ઝૈનબી રોલ હતો, કે જેની જવાબદારી હતી કે આ ઇમામના મેસેજને એની શહાદત પછી ફેલાવે. વોટ ઇઝ ધ ફિલોસોફી ઓફ અઝાદારી? આ અઝાદારીની ફિલોસોફી શું છે? મર્સિયા અને મસાયબ. આપણે ઇન્સાન છે ને બે એલિમેન્ટ્સના બનેલા છે. એક આપણું ઇન્ટેલેક્ટ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, અને બીજું આપણે ઇમોશનલ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ ઇઝ એક્વાયરિંગ મારિફા થ્રુ લેક્ચર્સ. આપણે આ માહે મુહર્રમમાં કેટલા લેક્ચર્સ ઓનલાઈન પણ સાંભળ્યા છે, શું કેટલી મજલિસો સાંભળ્યા છું, આપણે કેટલું બધું મારિફા મળ્યું છે. અને ઇમોશનલ જે હતું એ થ્રુ મર્સિયા અને મસાઈબ મેં, કે જેના થકી આપણે ઘણું જ રોયા ઇમામની તકલીફો ઉપર. હવે વીપિંગ છે ઇઝ અ મીન્સ ટુ પુશ અસ ફોરવર્ડ ઇન મૂવમેન્ટ. જ્યારે ઇન્સાન રોય છે ને તો એક જાતનો એનામાં એક જુસ્સો આવે છે અને આગળ વધે છે. આપણે ઈરાન ને ઇરાકની લડાઈ આજથી લગભગ 8 વર્ષો પહેલાં લડાઈ હતી. એ ઈરાનની જે લડાઈ હતી, ઈરાન અને ઇરાકની, એમાં આખા ખુમૈની એ લોકોએ શું યુઝ કર્યું હતું? ધી એલિમેન્ટ્સ ઓફ આશુરા અને કરબલા વેર ઇમ્પ્લિમેન્ટેડ. જ્યારે જ્યારે સિપાહીઓ લડવા માટે જતા ફ્રન્ટમાં, વોર ફ્રન્ટમાં, તો એ લોકો બધા જ્યારે તે આશુરા પડીને નીકળતા, અને એ લોકો આશુરાને દે વર લિવિંગ ઇન ધર લાઈફ્સ. એટલે આપણે જોતા હતા એ લડાઈમાં કે માં, જે બધી માયો હતી ત્યાં, એ લોકોનો જઝ્બો કેવો હતો કે પોતપોતાના જવાનોને એણે પોતાના હાથે મોકલતા હતા. બસ હવે આ લેક્ચરને હું સમરાઈઝ કરવા માગું છું કે ઇમામ સેનનું એક મેસેજ કે આઈ એમ રેડી ટુ સેક્રિફાઈસ એવરીથિંગ બટ નોટ કોમ્પ્રોમાઇઝ ઓન માય રિલિજન. ઇમામ કહે છે હું બધું કુરબાન કરવા તૈયાર છું, પણ હું મારા દાદા, મારા નાનાના દીનને એક આંચ આપવા નહીં આવું. તો હવે આપણી જવાબદારી શું છે? વોટ ઇઝ ધ પોઝિશન ઓફ રિલિજન ઇન અવર લાઈવ્સ? એવું ન થાય કે આપણે ફક્ત રિચ્યુઅલ્સમાં રહી જઈએ. આપણે સાચે હકીકતમાં ટ્રુ મોમિન થયા છે ફ્રોમ ધ હાર્ટ? અને આપણે કેટલું અને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ? આટલી મજલિસો આપણે સાંભળ્યા છે, આટલા લેક્ચર સાંભળ્યા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું શરીર વોઝ ટ્રેમ્પલ્ડ ઇન ધી બાય ધી આર્મી ઇન કરબલા. એના મૈયતને ઘોડાઓની ટાપોથી ટ્રેમ્પલ કરવામાં આવ્યું હતું. આજે આપણામાંથી કેટલા છે કે જે ઇસ્લામના વેલ્યુઝને ટ્રેમ્પલ કરે છે, કે જેની માટે ઇમામે આવી અઝીમ સેક્રિફાઈસ, અઝીમ કુરબાની આપી? ઇમામે કરબલામાં યઝિદિયતને નો એન્ડ નથી કર્યો, એને તો ફક્ત આપણને બતાવ્યું છે કે જ્યારે જ્યારે યઝિદિયત માથું ઊંચું કરે તો કેવી રીતે તમે એની સામે ઊભા રહેજો. બસ આખરમાં દુઆ કરીએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને એ તૌફીક આપે કે એ કરબલામાંથી, જે જુદા જુદા ઇલાકામાંથી આ બધા અસહાબો ઇમામ હુસૈન અલૈહિ સ્લામના આવ્યા હતા, એ લોકોમાં કેવી કેવી ખૂબીઓ હતી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને પણ તૌફીક આપે કે આપણે સબર કરી શકીએ, આપણા ગુસ્સાને કંટ્રોલ કરી શકીએ, અને આપણે લોકોને પણ માફ કરી શકીએ. બસ આખિરમાં દુઆ છે કે જ્યારે આપણા ઇમામે જમાના ઝુહૂર ફરમાવે તો અલ્લાહ આપણને તેની ખિદમત ગુઝારોમાં સામેલ કરે, અને આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.